તારીખ 21/5/1984, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 554 અને 555 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 325.
અંતરદ્રષ્ટિ કરવાનો ઉપાય શું? શું ઉપાય કરતા અંતરદ્રષ્ટિ થાય, એટલે દ્રષ્ટિ અંતરતત્વ ઉપર આવે, બહિર્ દ્રષ્ટિ મટે ને અંતરદ્રષ્ટિ થાય, પોતાના અંતર સ્વરૂપની દ્રષ્ટિ પ્રગટે, એનો ઉપાય શું છે? અંતરદૃષ્ટિ કરવાનો ઉપાય સ્વસન્મુખ થઈને અંતરમાં દ્રષ્ટિ કરવી એ જ છે. આમ તો અંતરદૃષ્ટિ કરવાનો ઉપાય અંતરદૃષ્ટિ કરવી એ જ છે. જેમ કોઈ એમ કહે કે અમારે ખાવું કેવી રીતે, કે જેવી રીતે ખવાય છે તેવી રીતે જ ખાવું, પાણામાં પડેલી ચીજ હાથે કોળીઓ ભરી મોઢામાં મૂકવી, એ હજી ખાવાની બારમી ક્રિયા છે, ત્યાં સુધી તો ખવાતું નથી. મોઢામાં આવ્યા પછી જે ચાવવા વગેરેની ક્રિયા, અંદર ઉતારવાની ક્રિયા છે, એમાં શું કરવું? કે એમાં જે રીતે ખવાતું હોય ને અંદર ઉતારાતું હોય એ રીતે કરવું, એમાં બીજો તો કોઈ ઉપાય નથી. કોઈ એમ કહે કે ભૂખ લાગતી નથી, ખવાતું નથી, ગળે ઉતરવા ઉતારવા જાય છે તો ગળે ઉતરતું નથી, ઉલટાનું ગળો ઉતારવા જતા ઉબકા આવે છે, તો કેવી રીતે ખાવું? તો પછી ખાવાનો પ્રશ્ન રહેતો નથી. એવું નથી કે મોઢામાં મૂક્યા પછી કોઈ સાધનથી એને ધકેલીને ગળે ઉતારે, ઉબકા આવતા હોય ભલે આવે, વિરણથી ધક્કો મારી દઈએ ગળે ઉતારી દઈએ, એમ કોઈ રીતે આહાર લેવાતો નથી. જેમ ખાવું ખાવાની રીતે એમ અંતરદૃષ્ટિ કરવાનો ઉપાય અંતરદૃષ્ટિ કરવી એ જ છે. વિશેષ વાત તો એટલી લીધી કે એમાં સ્વસન્મુખ થવાનું હોય છે. સ્વસન્મુખ થયા વિના પરસન્મુખ રહીને કે પણ પરસન્મુખ થઈને હજાર વાત કરે તો પણ અંતરદૃષ્ટિ ન પ્રગટે. પછી આત્માની વાત કરે, આત્માના સ્વરૂપની વાત કરે, ગમે તે પરમાત્મ તત્વની વાત કરે, પણ દ્રષ્ટિ બહિર્તત્વ ઉપર છે, બાહ્યતત્વ ઉપર છે, પર્યાય ઉપર છે, પર્યાયમાં થયેલા ઉઘાડ ઉપર છે, પર્યાયમાં વર્તતા મંદરામ ઉપર છે, કે ત્યાંથી ચાલીને જે કોઈ આજુબાજુના સંયોગો છે એના ઉપર દ્રષ્ટિ છે. ત્યાં સુધી કોઈ રીતે સ્વસંમુખતા નહીં હોવાથી અંતરદૃષ્ટિ પ્રગટવાનો કે થવાનો પ્રશ્ન રહેતો નથી. સ્વસંમુખ થવું એટલે કે જ્ઞાન જ્ઞાનની સન્મુખ થાય, જ્ઞાન જ્ઞાનને જ વેદે, જ્ઞાન જ્ઞાનનો જ અનુભવ કરે, એ સ્વસન્મુખ પણ છે. એ જ્ઞાનથી વાત થઈ સમજાય છે, એટલે આ સ્વસન્મુખતા એવી રીતે લીધી છે. પણ સાથે સાથે એવું જ્ઞાનમાં થતા જે પરિણામ દ્વારા શાશ્વત ત્રિકાળી અનંત શક્તિ સંપન્ન સ્વદ્રવનો આધાર લેવાય છે, જે સત્તાનો આધાર ગણાય છે, જે હોવાપણાનો આધાર ગણાય છે, એ પરિણામમાં જે પરિણામ દ્વારા પોતાનો આધાર લેવામાં આવે છે, પોતાની હૈયાતીનો આધાર લેવામાં આવે છે, ત્યાં એની દ્રષ્ટિ પ્રગટ થાય છે. ત્યારે એ પરિણામને દ્રષ્ટિ કહેવામાં આવે છે, કે આ પરિણામે દ્રષ્ટિ પ્રગટી, અંતરદૃષ્ટિ પ્રગટી. એટલે આમ લીધું છે કે અંતરદૃષ્ટિ કરવાનો ઉપાય જ્ઞાનમાં સ્વસન્મુખ થઈને, કેમ કે કોઈ જીવને સ્વસન્મુખ ન થાય અને અંતરદૃષ્ટિ પ્રગટે એ જ બને. પર સન્મુખ રહ્યા રહ્યા અંતરદૃષ્ટિ પ્રગટે એવું કદી બને? અથવા જ્ઞાન રાગના વેદનમાં પડ્યું રહે, જ્ઞાન રાગના વેદનમાં ચાલુ રહે, એટલે મૂળ અભ્યાસ ક્યાંથી શરૂ થયો છે? ત્યાંથી માંડીને અધ્યવસિત રહેલું જ્ઞાન એ સ્થિતિમાં ભલે આત્માના વિકલ્પ ચાલતા હોય કે કોઈ પણ બીજા પર પદાર્થના સંયોગના વિચારને વિકલ્પ ચાલતા હોય, એને અંતરદૃષ્ટિ પ્રત્યે એ પ્રશ્ન રહેતો નથી. કેમ કે આત્માના સ્વરૂપ, આત્માના સ્વભાવ સંબંધિત જે વિકલ્પાંશ ઉત્પન્ન થયો, રાગાંશ ઉત્પન્ન થયો, મિથ્યા ભાવે, અધ્યવસિત ભાવે એમ અનુભવ કર્યો કે આ હું, જે વિકલ્પ થયો પ્રગટ્યો એનો અનુભવ કર્યો કે આ હું, ત્યાં પરસન્મુખપણું છે અને સ્વસન્મુખપણું નથી. એટલે નિશ્ચયનો પણ પક્ષ છોડાયો છે. વ્યવહારના પક્ષમાં પડ્યા છે એનો તો કોઈ ચર્ચા કરવાનો પ્રસંગ નથી, પણ નિશ્ચયનો વિકલ્પ કરે અને ત્યાં પણ એ વિકલ્પ સાથે અધ્યવસિત થાય ત્યાં સુધી એને અંતરદૃષ્ટિ પ્રગટતી નથી. હવે ત્યાં કેમ અંતરદૃષ્ટિ ન પ્રગટે એની જો ચર્ચા વિચારણા કરીએ તો ત્યાં એક તો સ્વસન્મુખ પણ થયું, જ્યાં વિકલ્પમાં અધ્યવસિત થયો કે આ હું, જે વિકલ્પ ઉઠ્યો એમાં હું પણ થયું, ત્યાં એને આધાર લીધો વિકલ્પનો. જે ત્રિકાળી ચૈતન્ય મહાસત્તા છે, નિજ સ્વરૂપ છે, એનો એની હયાતી એને ત્યાં આધારભૂતપણે સ્વીકારી નથી, એનો આધાર લીધો નથી, એટલે ત્યાં અંતરદૃષ્ટિ થતી નથી. આધાર એને એક સમયના વિકલ્પનો અને રાગનો જે આધાર છે તેને તે સામાન્યપણે ચાલુ રહ્યો છે, એમાં કોઈ ફેરફાર કે વિશેષતા થઈ નથી, તેથી અંતરદૃષ્ટિ પ્રગટતી નથી. આમ છે જ્ઞાનમાં અનંત જ્ઞાનની જે નિજ સત્તા, એ જ્ઞાન વેદનથી સ્વસન્મુખ થઈને જો એનો આધાર લે તો આ હું એમ એનો આધાર લે તો એને અંતરદૃષ્ટિ પ્રગટે છે. અને એ અંતરદૃષ્ટિ પ્રગટાવવામાં એ એક જ જે રીતની રીતિ છે એ જ છે, એમાં બીજું કાંઈ કરવા જાય, જરાય આગું પાછું કરવા જાય તો અંતરદૃષ્ટિ પ્રગટે એવું નથી. આવું અંદરમાં પરિણમનનું કાર્ય કરવાનું છે, અહીંથી શરૂઆત થશે. બાકી બધે ગમે ત્યાં બહિર્દૃષ્ટિથી પરિણામને ગમે તે પ્રકારે ભમાવે, ક્યાંય એને આત્મશાંતિ થાય કે ભવના નિવેડા આવે કે એનું દુઃખ મટે, કોઈ પણ બીજી રીતે એ વસ્તુની સ્થિતિમાં અને જીન માર્ગને વિશે તો વાત તો વચન એક છે, વાક્ય એક છે, પણ આખો વિષય એની અંદર પડ્યો છે. માર્ગ છે, ઉપાય એટલે માર્ગ, અને માર્ગ એટલે ઉપાય. અંતરદૃષ્ટિ કરવાનો ઉપાય સ્વ સન્મુખ થઈને અંતરમાં દ્રષ્ટિ કરવી એ જ છે. સીધો અંતર્મુખ થઈને એમાં ત્રીજી દિશા નથી, એમાં કોઈ ત્રીજી દિશા નથી. એક બહિર્મુખ દિશા છે અને એક અંતર્મુખની દિશા છે. આમાં કોઈ ત્રીજી દિશા નથી. દિશાનો પલટો મારીને સ્વસન્મુખ થઈને અંતર્મુખ થાય, સીધો જ અંતર્મુખ થાય, અને જે નિસત્તા છે એને ગ્રહે કે આ હું, આ એક જ એનો ઉપાય છે. બીજો કોઈ અંતરદૃષ્ટિ પ્રગટવાનો ઉપાય નથી. અને જ્યાં સુધી આવી અંતરદૃષ્ટિ પ્રગટે નહીં ત્યાં સુધી ખરેખર કર્તવ્ય શું અને અકર્તવ્ય શું એનો વિવેક જ્ઞાનને યથાયોગ્યપણે યથાર્થપણે હોતો નથી કે થતો નથી. માણસ અજાણ્યા પ્રદેશમાં મુસાફરીએ નીકળે, દુનિયાભરની મુસાફરી કરવી હોય, ત્યારે એક હોકા યંત્ર જેમાં ધ્રુવ કાંટો હોય છે, શું કહે છે, એ હારે રાખે છે. ખાસ કરીને આકાશની મુસાફરી અને દરિયાની મુસાફરીમાં તો આ હોય જ છે. વિમાનની અંદર અને વાહન સ્ટીમરની અંદર તો આ હોય છે, કેમ કે ત્યાં તો ક્યાંય ચિહ્ન નથી, કોઈ દિશાને સૂચવતું ચિહ્ન નથી. મુસાફરીમાં તો રાત પણ પડે અને અંધારું પણ થાય. એક દિશા જોવા માટે એની પાસે ધ્રુવ કાંટો હોય છે, ઉત્તર દિશા. આ બાજુ એ ઉત્તર દિશા નક્કી થાય, જો એ પણ ધ્રુવ કાંટો ઉત્તર દિશાને પકડે છે, પૂર્વ પશ્ચિમ દક્ષિણને નથી પકડતો. ઉત્તર એટલે ઉત્તર, ઉપર એક જ દિશાને પકડે છે. એ એક દિશાને પકડે છે ત્યારે બીજી દિશાઓનું શું, આ પ્રશ્ન થવા યોગ્ય નથી. આપોઆપ જ્યાં એક દિશા નક્કી થઈ તો બાકીની ત્રણ દિશા નક્કી થઈ. ઉત્તર દિશા જે કાંટો બતાવે છે એની વિરુદ્ધની દક્ષિણ દિશા બતાવે છે, જમણી બાજુ પૂર્વ દિશા બતાવે છે, ડાબી બાજુ પશ્ચિમ દિશા બતાવે છે. એક દિશા નક્કી થાય છે કે ચારે ચાર કે દસે દિશા નક્કી. ભલે ધ્રુવ કાંટો એક દિશાને બતાવે છે તો દસે દિશાનો વિવેક થાય છે. એમાં ધ્રુવધામ છે, એની જ્યાં અંતરદૃષ્ટિ પ્રગટે છે, દસે દિશામાં જ્ઞાનના વિવેકના અજવાળા થઈ જાય છે. કોઈ દિશામાં જ્ઞાન ભૂલતું નથી પછી, એવું જ્ઞાન વિવેકવંત થઈ જાય છે. એટલે એમ કહે છે કે પ્રથમમાં પ્રથમ હું સીધો અંતર્મુખ થઈને વસ્તુને પકડ, આ આદેશ છે. ઉપદેશનો સર્વ ઉપદેશનું તાત્પર્ય અહીંયા આવે છે કે તું સ્વસન્મુખ થઈને અંતર્મુખ થઈને, સ્વસન્મુખપણું એ અંતર્મુખપણાનું બીજું નામ છે. સ્વસન્મુખ હો કે અંતર્મુખ હો, શબ્દાંતર છે, ભાવાંતર નથી. ભાવ તેનો તે છે. મને ઓછું સંભળાય. જ્ઞાન સ્વસન્મુખ થાય ત્યારે એને દ્રષ્ટિ અંતર્મુખ થવાનો પ્રકાર ઉભો થાય. જ્ઞાન જો સ્વસન્મુખ ન થાય એટલે કે અનાદિથી રાગ અને પર વિષયથી અધ્યવસિત રહેલું જે જ્ઞાન છે એ જ્ઞાનમાં અંતરદ્રષ્ટિ પ્રગટવાનો સ્થિતિ ઊભી થતી નથી. એટલે સ્વસન્મુખ થઈને અંતર્મુખ થઈને જ્ઞાન તો જ્ઞાનને વેદવાનું કામ કરે છે, પણ એક પરિણામ જેને દ્રષ્ટિ કહીએ એ નિજ સત્તાનો આધાર લે છે કે આ હું. પોતાની હૈયાતીનો આધાર લેનાર એક પરિણામ છે એ ચૈતન સત્તાની મહાસત્તાની હૈયાતીને આધારભૂતપણે ગ્રહણ કરે છે દ્રષ્ટિ. ત્યારે એ જ્ઞાનની અંદર દ્રષ્ટિપૂર્વક ઉઘડેલું જે જ્ઞાન એ સર્વ વિવેક કરે છે. ત્યાં એમ કહેવાય છે કે અંતરદ્રષ્ટિ વાળાને મહાવિવેક પ્રગટ થયો છે, એને બધો વિવેક છે, એને દશે દિશાનો વિવેક છે. કેમ કે એના હાથમાં ધ્રુવ કાંટો છે. એ ધ્રુવ કાંટો એટલે સર્વસ્વ એની ઉપાદેયતા હોવાથી પેટા ભેદે જે હે ઉપાદેયનો વિવેક એ એને આપોઆપ પ્રગટે છે. વગર શાસ્ત્ર ભણે કેટલાય જ્ઞાનીઓને એવું થાય છે કે વિવેક તો અંદરથી પ્રગટે છે, એનો આધાર પછી એને શાસ્ત્રમાંથી વાંચવા કે જાણવા મળે છે. ગુરુદેવને તો એવું કેટલી વાર બન્યું છે, પોતાની અંતર વિચારણામાં કોઈ ન્યાય આવ્યો હોય પછી શાસ્ત્રમાંથી એનો આધાર જડે ત્યારે એ સમાજમાં બહાર મૂકે.
બરોબર.
નહીતર કોઈ વાર ખાનગીમાં ચર્ચા કરે, જાહેર રીતે પ્રવચનમાં એ વાત ન મૂકે. એટલે જે અંતેવાસીઓ એને ખ્યાલ આવે કે ગુરુદેવની વિચારણામાં અત્યારે આવું આવું ચાલી રહ્યું છે, એમાં કોઈ પછી શાસ્ત્ર આધાર મળે મુનિરાજના કથનનો આચાર્યના કથનનો, પછી જાહેર સભામાં એ વાંચનમાં આવે ત્યારે પેલાને ખ્યાલ હોય કે આ તો ઘણા વખતથી ચાલે છે, હવે બહાર મૂક્યો. આવું તો ઘણી વાર એ શું બતાવે છે કે સ્વયં ઉત્પન્ન થતા જ્ઞાનને શાસ્ત્ર ભણતરની જરૂર નથી. ઉપાદાનથી જ્ઞાન પ્રગટે છે અને નિમિત્તથી નથી પ્રગટતું એ વાત એમને સમજાવવાની જરૂર રહેતી નથી. કેમ કે નિમિત્ત તો પછી મળ્યું ને, પહેલા ઉપાદાનમાં ઉડી ગયું છે. એ અંદરથી જ્ઞાનનો ભંડાર અને સર્વ સમાધાનનો ભંડાર અને સર્વ ગુણોનો ભંડાર પરિપૂર્ણ ગુણોનો ભંડાર એ પોતે જ જવાબ દે છે અને અંદરથી જ ખુલાસા આવતા જાય છે. એવું જ્ઞાન અંતરદૃષ્ટિવાળાનું સર્વ વિષયમાં વિવેક કરે છે. એવું સીધું અંતર્મુખ થઈને અંતરદ્રષ્ટિ પ્રગટવાનું ન કરી શકે તો પછી એમ કહે છે તો પછી ઢીલાને જોરથી અંતર્મુખ થાય નહીં, એવો પુરુષાર્થ પ્રગટ થાય નહીં અંતર્મુખનો. સ્વસ્વરૂપને સ્પર્શવાનો અંદરથી બળ ન આવે જોર ન આવે તો એ ઢીલાને પછી ઘણી બીજી બીજી વાતો સંભળાવવામાં આવે છે પણ અંતરદૃષ્ટિ કરાવવાના વિષયને કેન્દ્ર સ્થાનમાં રાખીને, મુખ્ય રાખીને એ કહેવામાં આવે છે. જો એ દ્રષ્ટિકોણ છોડીને કઈ વિસ્તાર કરવામાં આવે, બીજી બીજી હજાર વાતો કરવામાં આવે, તો એ બધી નિરર્થક છે, એનો કોઈ અર્થ નથી. એટલે એમ કહે છે કે પછી ઢીલાને એટલે દૂરવર્તી જેના પરિણામ છે, અભિલાષા હોવા છતાં શિથિલતા છે, એને અનેક વાતો વ્યવહારથી કહેવાય છે કે તમે આમ કરો, તમે આમ કરો, રોજ શાસ્ત્ર સ્વાધ્યાયમાં આવો, રોજ શાસ્ત્ર સ્વાધ્યાય કરો, માનસિક રીતે તમારી તૈયારી થવી જોઈએ કે આ જ કરવા જેવું છે, બહારના કૌકિયા કાંડથી કે બહારના કોઈ પરિણામથી કાંઈ થશે નહીં, એ બધું સ્વાધ્યાયમાં દ્રઢ કરવાનું હોય છે, એને સ્વાધ્યાય કહેવાય છે. પાછા બીજી બીજી વાતોના રસમાં ચડે એ સ્વાધ્યાય નથી. દુનિયાને તો સંભાળવા જેવી નથી, દુનિયા દુનિયાને રસ્તે ચાલે છે, આત્મા આત્માને રસ્તે ચાલે. આ એટલે આવું છે ને, સ્વાધ્યાયનું છેલ્લું પદ છે આ, ત્રણ પદ છે, સ્વવત્તા અધિવત્તા આ એટલે આવું. આત્મા આત્માને રસ્તે આવે એ સ્વાધ્યાય છે. સ્વનો પોતાનો છે ને, પોતાનો અધિકાર છે, પોતાનો આધાર છે. સ્વવિકલ્પ ભેદ જ્ઞાનથી નિર્વિકલ્પ ભેદ જ્ઞાન થાય એમ કથન પણ આવે કે પહેલા તું વિકલ્પપણે વિકલ્પથી એમ કર કે આ આત્મા તે હું, જ્ઞાન તે હું, જ્ઞાન સ્વભાવી હું, રાગાદી વિભાવ સ્વભાવી તે હું નહીં, એવો વિચાર કર, એવો વિકલ્પ કર એમ પણ કહેવાય. એ બધી કથનની વાતો છે. સ્વવિકલ્પ પૂર્વક નિર્વિકલ્પ થવાનું વિધાન ઠીક એવું શાસ્ત્રમાં આવે, વિકલ્પ પૂર્વક નિર્વિકલ્પ થવાનું વિધાન. પણ નિર્વિકલ્પ થવું ને વળી વિકલ્પ પૂર્વક થવું, આનો મેળ ક્યાં છે? કે આમ તો મેળ નથી સીધો, પણ એ વિકલ્પમાં પણ નિર્વિકલ્પ તત્વના વિકલ્પ છે, એટલે એને ત્યાં વ્યવહારથી બધું કહેવામાં આવ્યું છે. એ વ્યવહાર લાગુ કર્યો ત્યાં, કે વિકલ્પમાં શું વાત ચાલે છે, શું વિષય ચાલે છે, કે વિકલ્પમાં પણ એવો વિષય ચાલે છે કે આત્મા શુદ્ધ ચિદાનંદ નિર્વિકલ્પ તત્વ છે, એવો વિકલ્પ ચાલે છે. એવા એવો વિકલ્પ છે એમાં પણ એ વિકલ્પ ઉપર જોર નથી, એવો વિકલ્પ છે ત્યાં એ વિકલ્પ સામે પણ જે જોતો નથી, એ વિકલ્પ ચાલતો હોવા છતાં પણ એ વિકલ્પ જ્યાં ગૌણ થઈ જાય છે, અને વિકલ્પ ચાલે છે ત્યારે માત્ર એકલો વિકલ્પ ચાલતો નથી પણ વિકલ્પ સાથે પ્રવર્તનું જ્ઞાન છે એનું વિષય શુદ્ધાત્મા થાય, એ પ્રકારે જ્ઞાન સ્વસન્મુખ થવા લાગે છે, અને સ્વસન્મુખ થવા લાગતા જે સ્વરૂપનો રસ કેળવાય છે, ચૈતન્ય રસ કેળવાય છે, અને ચિત્ત પરિણતિ ઉત્પન્ન થાય છે કે જેમાં સ્વરૂપ રસ ઉત્પન્ન હોય, ત્યારે એ વિકલ્પ વિચારો શાંત થઈ જાય છે. પછી વિકલ્પ પણ વિકલ્પની રીતે ઉત્પન્ન નહીં થતા, એક એવું બળ ઉત્પન્ન થાય છે કે જે બળથી દ્રષ્ટિ આખી ઉલટીમાંથી એકદમ આખે આખી સુલટી થાય છે, એમાં ક્રમ નથી પડતો. આખું જે ઊંધું પડેલું દ્રષ્ટિનું પરિણમન છે, એ શ્રદ્ધાનો પોપડો આખો પલટીને આખે આખું સ્વરૂપને ગ્રહણ કરે છે. જ્યાં સ્વરૂપને ગ્રહણ કર્યું કે હું શુદ્ધ ચિદાનંદ સિદ્ધ સમાન છું, એ જ્યાં શ્રદ્ધાએ કબજો કર્યો સ્વદ્રવ્યનો, પરિણમનમાં આખો ફેરફાર અનંત ગુણમાં થઈ ગયો, સર્વ ગુણાંશ તે સમ્યકવાર, બધા ગુણોમાં ફેરફાર થઈ ગયો, આખો આત્મા ચૈતન દરિયો ખળભળીને ઉછળી ગયો, તળિયેથી ખળભળી ગયો. એ થાય એ પહેલા ઢીલા અથવા દૂરવર્તી પરિણામ વાળાને અનેક પ્રકારે કથન કરાય છે, પણ સરવાળે તો સ્વસન્મુખ થઈને અંતર્મુખ થાય, દ્રષ્ટિ અંતર્મુખ કરે, નિરસત્તાનો આધાર પરિણામ લીએ, ત્યારે એને અંતર્દૃષ્ટિ થાય. એ અંતર્દૃષ્ટિ થવાનો ઉપાય અંતર્દૃષ્ટિ કરવી એ જ છે, બાકી બધી ફરતી ફરતી વાતો છે. એ આ છેવટે આ વાતને કહેવા માટે જ છે. એના ઉપર પ્રશ્ન લીધો છે કે એનું અંતર્દૃષ્ટિ કરવામાં કળનું કામ છે કે બળનું. દુનિયામાં કોઈ પણ કામમાં આ બે પ્રયોગ ચાલે છે, એક બળનો ને એક કળનો, સોરી કે ટેકનિક. જ્યાં એની ખૂબી જાણવામાં આવે ત્યાં સહેજે સહેજે કામ થાય છે, અને જોર દઈને પણ ક્યાંક કામ કરવાનો પ્રયોગ હોય છે. તો આ જે અંતર્દૃષ્ટિ પ્રગટાવવાનું કાર્ય છે એમાં પ્રશ્ન ઉઠાવ્યો છે, આમાં કોઈ બળથી કામ થાય છે કે કળથી કામ થાય છે? પ્રશ્ન કરવા વાળાને તો એ જેટલું જે જાણવા મળ્યું એ બરોબર, બહુ ટૂંકા માં ઉત્તર આપ્યો છે કે અંતર્દૃષ્ટિ કરવામાં પુરુષાર્થનું કામ છે, સ્વસન્મુખના પુરુષાર્થથી થાય છે. અંદર કળ છે અને પુરુષાર્થનું, સ્વસન્મુખ પુરુષાર્થનું બળ પણ છે, કૃત્રિમ પુરુષાર્થનું બળ નથી. એટલું જુદું પાડે છે. બળના બે પ્રકાર, એક હઠ કરે, હઠાગ્રહથી કોઈ કાર્ય કરે તો મોક્ષ માર્ગને વિશે એ પદ્ધતિ નિષિદ્ધ છે, હઠથી કામ કરવાનો નિષેધ છે. ત્યાં સુધી જો કે તર્ક લડાવવામાં આવે છે કે પહેલા હઠ કરીને બીજી બાજુ ન જાય, હઠ કરીને આ બાજુ આવે, પછી સહેજે સહેજ સહજતા લાવી દે તો. પણ એ હઠની અંદર એને અસહજતાનું જોર એટલું થઈ જાય છે, પછી સહજતા આવી, સહજતાથી પહેલેથી જ દૂર જવાય છે. હઠ કરવામાં સહજતાથી જ પહેલેથી દૂર જવાય છે, એટલે પહેલા સહજતાથી દૂર જાય ને પછી સહજતામાં આવે તો એના જેવો પ્રશ્ન થયો. એમ બની શકતો નથી. ઘણા પ્રયોગો ચાલે છે, ક્રિયાકાંડમાં તો ખાસ પ્રયોગો ચાલે છે, એમાં હઠના પ્રયોગો વધારે ચાલે છે. પણ એ હઠના પ્રયોગથી મોક્ષ માર્ગમાં તો બિલકુલ અવાતો, ઉલટાનું દૂર જવાનું થાય. એકનું કળનું કામ છે ને બળનું કામ નથી એમ પણ ઉત્તર નથી આપ્યો. સહજતા છે એ કળ છે, પણ સહજ છે એટલે પુરુષાર્થ નથી એમ કોઈ લેવા માંગે તો એમ નથી, અને પુરુષાર્થ છે માટે કોઈ હઠાગ્રથી જોર કરીને પુરુષાર્થ કર્યો છે એવો પુરુષાર્થ છે એમ પણ નથી. કળષ્ટિકામાં એક વાત લીધી છે આ વિશે કે સમ્યત્વ છે એ સહજ સાધ્ય છે, કરોડ ઉપાય કરે તો પણ યત્ન સાધ્ય નથી, પણ એ સહજ સાધ્ય છે એવો વિષય ચાલ્યો. ચોથો પ્રશ્ન, આ પ્રશ્ન બહુ જટિલ પ્રશ્ન છે,
અને
વિદ્વાનોમાં પણ ચર્ચાય છે, અને વિદ્વાનો પણ ગોથાણ થાય છે, એવો આજે પ્રશ્ન કરાયો છે. ભાવાર્થ આમ છે કે અનંત સંસાર જીવોને ભમતા થકા જાય છે. આ સંસારમાં પરિભ્રમણ કરી રહેલા જીવોને અનાદિથી એનું અસ્તિત્વ હોવાને લીધે ભમતા ભમતા એને અનંતકાળ જાય છે, ગયો છે ને જાય છે. એમાં કોઈને અલ્પકાળ ગયો છે એવું તો નથી. જે કોઈ જીવો મોક્ષમાં જાય છે એને એ પહેલાના પરિભ્રમણનો કાળ કેટલો કોઈને અસંખ્યાત સમય નથી, અનંતકાળ છે. સર્વ જીવોને અનંતકાળ છે, કેમ કે આ ભૂતકાળમાં કોઈની આદિ નો શરૂઆત નથી. અનંતકાળ થયેલા પહેલા સિદ્ધો, પહેલા અનંતકાળ પહેલા થયેલા જે સિદ્ધો એનો સંસારનો કાળ અનંત સમયનો છે, અને અનંતકાળ પછીના ને તો કહેવાનો પ્રશ્ન રહેતો નથી. શું કહ્યું કે ભાવાર્થ આમ છે કે અનંત સંસાર જીવોને ભમતા થતા જાય છે. તે સંસારી જીવ, જે સંસારી જીવ રાશિ છે, સમૂહ છે, એમાં એક સમૂહ ભવ્ય રાશિ છે, એક અભવ્ય રાશિ છે. કેટલો જીવોનો જથ્થો સમૂહ એવો છે કે ભવ્યનો છે, આગામી કોઈ પણ કાળે મોક્ષમાં નહીં જાય, મોક્ષમાં નહીં જાય સમ્યક્ત્વના પણ અધિકારી નથી, મોક્ષ માર્ગમાં પણ એનું પદાર્પણ નહીં થાય. તો તો પછી એને મોક્ષ થયા વિના રહે નહીં.
એનો આત્મા તો ભગવાન,
આત્મા ભગવાન છે પણ પરિણમનમાં ઊંધો હાલે છે, શું કામ આવે. માર્ગ ને માર્ગ નું ફળ તો પરિણામમાં છે, અનુભવ તો પરિણામમાં છે, ત્રિકાળમાં નથી. અભવ્યપણું અનાદિથી જ છે, પછી એમાં કોઈ પક્ષાંતર થતું નથી, એમાં પાટલી બદલાતી નથી. તે કોઈ અભવ્યમાંથી ભવ્ય થઈ જાય ને ભવ્યમાંથી અભવ્ય થઈ જાય એવું કદી નથી બનતું. અનાદિથી જે ભવ્ય છે તે ભવ્ય જ રહે છે, ને અભવ્ય છે તે અભવ્ય જ રહે છે. નહીં અકારણ પણ હોવાથી, એટલું તો નહીં, એને નિમિત્તભૂત કોઈ કર્મ પ્રકૃતિ નહીં હોવાથી એ ભવ્ય અભવ્યને પારિણામિક ભાવમાં નાખવામાં આવ્યા છે. એમાં ઉદય ઉપશમ ક્ષોપશમ ને ક્ષાયક એકે બોલ લાગુ નથી પડતો,
પરિણામ
કેમ કે એ બધે કર્મના પરિણામના નિમિત્ત વાળા સામે જીવ જીવના પર્યાયો છે. પણ ભવ્ય ભવ્ય પણ અનાદિથી હોવાથી એને પારિણામિક ભાવ કહેવામાં આવે છે, પારિણામિક ભાવે છે. પરંતુ જે એનો શુદ્ધ સ્વભાવ પારિણામિક ભાવે છે એનાથી એ બીજી વાત હોવાથી એ શુદ્ધ પારિણામિક નથી. વળી તે પર્યાયની મુખ્યતા આશ્રિત એની યોગ્યતા હોવાથી આ ગુણ નથી, શક્તિ નથી, યોગ્યતા છે, ધર્મ છે, આખા દ્રવ્યનો એ ધર્મ છે. એને અશુદ્ધ પારિણામિક કહેવામાં આવ્યો છે શાસ્ત્રમાં, 320 ગાથામાં છે ને, ભવ્ય ભવ્યને અશુદ્ધ પારિણામિક કહેવામાં આવ્યો છે. એ અનાદિથી છે, એની યોગ્યતા બીજો કોઈ કોઈ ગુનો નહીં, એની યોગ્યતા એ જ ગુનો. પોતે વર્તમાન ગુનો કરે છે એ જ એનો ગુનો. સર્વ સમયમાં કર્યા જ કરે છે ને ચાલુ જ છે. પોતાની નિજ શુદ્ધ સત્તાને નહીં સ્વીકારવાનો અક્ષમ્ય ગુનો એનું પર્યાય સર્વ પર્યાયમાં ચાલુ જ છે. શાસ્ત્રમાં દ્રષ્ટાંત આવે છે. ચાતવો કોનો કહે? કયો ચાતવો? અવરોધ્યનો દ્રષ્ટાંત આપવા માટે, દાન દેવા માટે એક ચાતવો વાપરેલો. એવું પણ આવે છે, કથા આવે છે. તો કે હું દાન નથી દેતો, આ ચાતવો દાન દે છે. એને દાન દેવાનો હું નિષેધ. કોઈ બીજા દાન દે તો એમાં અંતરાય પાડે, પોતે દાન દે નહીં. પછી કંઈક એવો પ્રસંગ આવ્યો રાજાના હુકમથી કે એના હાથે દાન અપાવો, પણ એને ચાતવાથી કંઈક ખીર દેવાની હતી, એને આહાર દેવાનો હશે, આહાર દાન કરાવે. તો હું નથી કરતો, આ મારો ચાતવો દાન દે છે, હું નથી દેતો. આય સુધી એ તંત કરે. એ અભય જીવ છે, એ નિજ સત્તાને કોઈ વાતે સ્વીકારે નહીં. પોતાની શુદ્ધ સત્તાને કોઈ વાતે ન સ્વીકારે, સ્વીકારવા તૈયાર ન થાય. એ કાળ ત્રણેય કાળે ચાર ગતિ એવા પાછા અનંત અભવ્યો છે કે જે અભવ્યો જેવા જ છે. ભવ્ય હોવા છતાં હવળા થતા નથી ને થવાના નથી. એટલે આ જગતમાં ભવ્યો ને અભવ્યો ત્રણેય કાળ રહેવાના છે. એટલે કે આ જગતમાં સંસારનું પરિભ્રમણ ચારે ગતિનું ને ચારે ગતિમાં રહેલા જીવો સદાય જોવા મળશે. ક્યારે કોઈનો નાશ થઈને બધા સુધરી જાય ને સંસારનો નાશ થાય એવું બધું અરે તીર્થંકર ઉપસ્થિત હોય તરણ તારણ જ્યાં જ કે છે ને એ ઉપસ્થિત હોય તો એની સભા મધ્ય આવેલા બાર યોજનની સભામાં બેઠેલા બધા તરતા નથી. અભિવ્ય તો કોઈ આવે નહીં એમાં. એ સભામાં કોઈ અભવ્યની લાયકાત વાળો તો આવે નહીં, પણ ભવ્યો આવે તો બધા તરતા નથી. રાજા રહી જાય છે કોરા. આ પરિસ્થિતિ છે. તો પછી આખો સમાજ કોઈ મોક્ષે જાય કે સુધરી જાય એ કલ્પના તો નકામી છે. એ તો થઈ શકે એવું નહીં. અભવ્ય રાશિ જીવ ત્રણેય કાળ મોક્ષ જવાને અધિકારી નથી. ભવ્ય જીવોમાં કેટલાક જીવો મોક્ષ જવાને યોગ્ય છે, કેટલાક મોક્ષ જવાને યોગ્ય નથી. એમ એમ આવી ગયું. આમાં વાત આટલી જ નાખી છે કે ભવ્ય જીવોમાં પણ કેટલાક જીવો મોક્ષ જવાને યોગ્ય છે. બસ પછી એમાં અનર્પિત કે કેટલાક તો મોક્ષ જવાને ભવ્ય હોવા છતાં યોગ્ય નથી, એટલે અભવ્ય જેવા છે. હવે એની તો ચર્ચા કરવી નથી. અભવ્ય અને અભવ્ય જેવા છે ભવ્ય, એની તો ચર્ચા કરવી નથી. એટલે એમ કહે છે કે જે ભવ્યો મોક્ષ જવાને અધિકારી છે તેમને મોક્ષ પહોંચવાનું કાળ પરિમાણ છે. પરિમાણ એટલે માપ. જે કોઈ જીવો મોક્ષમાં જવાના છે તે સર્વ જીવોનો મોક્ષ કાળનું માપ નિશ્ચિત થયેલું છે. માપ છે એનો અર્થ કે ચોક્કસ છે. કાળ પરિમાણ છે એટલે કાળનું માપ છે એનો અર્થ કે કાળનું ચોક્કસપણું છે એનું વિવરણ. એ કાળ પરિમાણ છે એનો ખુલાસો કરે છે કે આ જીવ આટલો કાળ વીતતા મોક્ષ જશે એવી નોંધ કેવળ જ્ઞાનમાં છે. અનાદિથી કેવળ જ્ઞાનીઓ છે અને એ કેવળ જ્ઞાનની એમની ડાયરીમાં બધા મોક્ષ પામનાર જીવોની નોંધ છે. આ ડાયરીમાં નોંધ કરે છે ને કે ભાઈ આપણે ફલાણી તારીખે ફલાણા મહિનાની ફલાણી તારીખે ફલાણો પ્રોગ્રામ કે ફલાણી એપોઇન્ટમેન્ટ કે ફલાણી યાત્રા ફલાણું કરવાનું છે, આ કામ કરવાનું છે. નોંધ કરે છે કે નહીં? અગાઉથી અગાઉથી વાર તારીખ બધું દિવસ કલાક બધું નોંધ નક્કી કરી શકાય. હા, એ નોંધ કરવામાં આવે છે. નોંધ શબ્દ છે એ બહુ અહીંયા માર્મિક છે. અગાઉથી થયેલી આ નોંધ છે, ત્યાં નોંધ એટલે જ્ઞાન છે. ત્યાં કાગળ એ નથી અને લેખન એ નથી, જ્ઞાનની અંદર નોંધાઈ ગયું છે એને નોંધ કહે છે. લખાઈ ગયું છે, નોંધાઈ ગયું છે, ખોડાઈ ગયું છે, ચોક્કસ થઈ ગયું છે એને નોંધ કહેવામાં આવે છે. આ જીવ આટલો કાળ વીતતા મોક્ષ જશે, મોક્ષ મૂકશે, મોક્ષમાં જશે એ નોંધ કેવળ જ્ઞાનમાં છે. આપણે નોંધ હોય તો સારું એમ લાગે ને, પણ એમાં એ નોંધામું તારે જોવાનું નથી. તારે તારા ચાલતા પરિણામ સામે જોવાનું છે, એટલે એનો આધાર લેવાનો નથી એમ કહેવાનો મતલબ છે. આ જાણવાનો વિષય છે. આ જીવ આ કાળે મોક્ષ જશે એમાં જો એને પોતાનો વિકલ્પ આવે તો એ જાણવાનો વિષય છે એમ કરીને એક કોર કાઢવું, એની મુખ્યતા કરવી જાણવા જાણવામાં મુખ્ય ગુણ શું કરવું એ પણ વિચારવા જેવો, વિવેક કરવા જેવો વિષય છે. નહીં તો શું કરે, આપણે કરતા હોય કરો ને, મન તો થઈ ગયું છે. બાકી આપણે કરતા હોય એ ખરો કે તારી નોંધ નથી થઈ પણ શું. જેની દ્રષ્ટિ એવી રીતે જાય છે એની તો નોંધ થઈ નથી એમ લેવું જોઈએ. જેની નોંધ થઈ ગઈ છે એને તો એને એ કાર્ય કરવાનો મન અને અંતરનો રસ ઉત્પન્ન થઈ આવે છે, એને એની નોંધ થઈ છે એમ કહેવાય. એને નોંધનું જ્ઞાન બરાબર છે, બાકી નોંધનું જ્ઞાન પણ એને ઉલટું કામ કરાવે એ માટે વાત કરી
પેલો
ખ્યાલ ઘૂસાઈ જાય, વિસ્મૃત થાય છે. સ્વસન્મુખ થવું છે એવું વિસ્મૃત કરે છે અને આને સ્મૃતિમાં લાવે છે કે જયારે મારો મોક્ષ થવાનો હશે ત્યારે થશે. પણ કોઈ જીવ કોઈ પણ વિષયમાં ક્યારે પ્રયત્નવાન ન હોય એવું બનતું નથી, કેમ કે જીવના પુરુષાર્થ ગુણનું પરિણમન સદાય પ્રવર્તી રહ્યું છે. એટલે પુરુષાર્થ તો એ કરે છે, ઊંધો કરે છે. એટલે આ તો જાણવાનો વિષય થઈ જાય છે, આ માત્ર જાણવાનો વિષય થઈ જાય છે કે ભાઈ તો જયારે જે થવાનું છે એ નક્કી છે, પણ મારે અત્યારે જરૂર ખરી કે નહીં. પાણીની તરસ લાગે, પાણી તો મળવાનું છે ત્યારે જ મળવાનું છે, એક સમય વહેલું નહીં, એક સમય મળવું પણ નહીં, પણ બેસી રહેજે. તરસ લાગીને બેસી રહી શકે કે ના બેસી રહી શકે, એમ જેને બંધન પોસાતું નથી, જેને રાગ ને રાગનું દુઃખ જણાય છે ને તેથી ભોગવવું પોસાતું નથી, એને દૂર કરવાનો સહજ પ્રયત્ન કરે છે. ત્યાં એને જ્ઞાનમાં ખ્યાલ છે કે જ્યારે મુક્તિ તો થવાની છે ત્યારે થવાની છે, પણ એની વર્તમાન જરૂરિયાત એને કાર્ય કરવા પ્રેરે છે. કાર્ય કરતો એને દૂર કરતો, કે એક મહિને બીજું કાર્ય તો કરવાનું જ છે, કાર્ય બંધ થતું નથી. હવે એને જરૂર લાગે તે જીવ કાર્ય કરે છે, જેને જેની જરૂર તે તેવું કાર્ય કરે છે તે જીવ, સીધી વાત છે. જો એ નિજ હિતનું કાર્ય કરતો નથી તો નિજ હિતની એને જરૂરિયાત નથી લાગી, આ સીધી વાત છે. આ તો જાણવાનો વિષય છે, જયારે થવાનું છે ત્યારે જ થવાનું છે. જાણવાનો વિષય છે એટલે આધાર લેવાનો વિષય નથી એમ કહેવું છે. એના બદલે આધાર લઈ લઈએ કે જયારે થવાનું છે ત્યારે મારો મોક્ષ થશે, અને હું તો અત્યારે મને મારી જરૂરિયાત તો અત્યારે આ સંસારિક વિષયોની છે, એટલે એમાં અત્યારે મારે ચાલે એવું નથી, આ તો બધું કરવું જ પડે એવું છે, ને એમાં એ મસ્ત થઈને કરે છે. તો ત્યાં એને એ વાત ન લગાડી કે આ બધું થવાનું હશે ત્યારે થશે, એ વાત તો એને બધી લગાડવી જોઈતી હતી. એવું નથી કે મોક્ષ જ થવાનો છે ત્યારે થવાનો છે, સર્વ પદાર્થ નું પરિણમન જયારે થવાનું છે ત્યારે જ થવાનું છે. બરોબર, સર્વ પદાર્થ આવી જાય છે, પણ જીવ ફાવતું લે છે, ફાવતું લે છે એ ઊંધાઈ કરે છે. પણ એની જરૂરિયાત લાગે તો પ્રયત્ન કર્યા વગર કેવી રીતે રહી શકે? તરસ લાગ્યું હોય તો પાણીની શોધમાં એનો વિકલ્પ ન જાય તો જાય ક્યાં? પછી મળવાનું હોય ત્યારે મળે, પણ એનો વિકલ્પ ક્યાં જાય જો તરસ લાગ્યું હોય તો? એમ જીવને પોતાને દુઃખ ન જોઈતું હોય, રાગનું દુઃખ ભાસતું હોય, અને નિરાકુર શાંતિની જેને ચાહ પ્રગતિ હોય, રુચિ પ્રગતિ હોય, એના પરિણામ ક્યાં જશે? એ થવાનું છે, થવાનું છે ખ્યાલ ન છે તો એના પરિણામ તો એ અશાંતિથી ખસવા અને શાંતિ બાજુ વળવા જ જશે. શાંતિનો જે પિંડ છે એ બાજુ જ વળશે એના પરિણામ, એ સહજ સ્થિતિ થાય છે. એ સહજ સ્થિતિમાં, સહજ સ્થિતિમાં પણ એક જોર આવે છે, તીવ્રતા મંદતા આવે છે એમાં, જે સહજતામાં પણ જે સ્વકાર્યની તીવ્રતા ઉગ્રતા આવે છે એને અહીંયા પુરુષાર્થ કહેવામાં આવ્યો છે. બરોબર, કે જે પુરુષાર્થ પણ છે અને સહજતા સહિત છે, જે સહજતા પણ છે અને પુરુષાર્થ સહિત છે, એ વાત અહીંયા લેવી છે કૃષ્ટિકામાં. એ નોંધ કેવળ જ્ઞાનમાં છે, તે જીવ સંસારમાં ભમતા ભમતા જ્યારે અર્ધ પુદ્ગળ પરાવર્તન માત્ર રહે છે ત્યારે જ સમ્યક્ત્વ ઉપજવાને યોગ્ય છે, ત્યારે એને પહેલે વહેલો મોક્ષ માર્ગમાં પ્રવેશ મળે છે. દરેક મોટી લાઈનમાં એવું હોય છે, પહેલા એને યોગ્ય પરીક્ષા આપવી પડે છે, પછી એમાં એને બેસવા દે છે, એ ડિગ્રીનો કોર્સ કરવા દે છે. આ એન્ટ્રન્સની પરીક્ષા જેને કહેવામાં આવે છે, એન્ટ્રન્સમાં પાસ થાય તો પછી એના કોર્સને એ લાયક છે, ત્યાં સુધી એની ક્લાસમાં એને બેસવા દેતા નથી. એમ કોઈ પણ જીવને અર્ધપુદ્ગળ પરાવર્તનથી વધારે કાળ મોક્ષમાં જવાનો બાકી હોય, કેવળ જ્ઞાનની નોંધ અનુસાર, એ પહેલાં એનો એન્ટ્રન્સ નથી એમ કહેવું છે. પહેલું વહેલું કાળ પરિમાણમાં અહીંયા એ આવી જાય. અર્ધપુદ્ગળ પરાવર્તન જોકે કાળ તો ઘણો લાંબો છે, તો પણ એની મર્યાદા તો છે, અમર્યાદિત વાત નથી, એ નીતિ વાત છે. ત્યારે જ સમ્યક્ત્વ ઉપજવાને યોગ્ય છે, આનું નામ કાળ લબ્ધિ કહેવાય છે. જ્યારે સમ્યક્ત્વ ઉપજવાને યોગ્ય થાય ત્યારે એને કાળ લબ્ધિમાં એ આવેલો જીવ કહેવાય. આમાં જે ચાર લબ્ધિમાં એક પ્રાયોગ લબ્ધિ છે, એમાં તો મિથ્યાત્મની સ્થિતિ અંતકોડાકોડીની થઈ જાય છે.
બરોબર,
મિથ્યાત્મ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 70 કોડાકોડીની છે.
બરોબર,
આટલી લાંબી સ્થિતિ એક મિથ્યાત્મ સિવાય કોઈ કર્મની પ્રકૃતિને નથી પડતી. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ આઠે કર્મમાં મોહની કર્મની મિથ્યાત્વની પ્રકૃતિમાં, એ પણ ચારિત્રની પ્રકૃતિમાં નહીં, મિથ્યાત્વ મોહની પ્રકૃતિ દર્શન મોહને 70 કોડા કોડાની પડે છે. જ્યારે કોઈ સમ્યત્વની નજીક આવે અને ચાર લબ્ધિમાંથી પ્રાયોગ લબ્ધિમાં આવે ત્યારે કર્ણાનુયોગના દ્રષ્ટિકોણથી એને એક કોડા કોડીની અંદર એને અંતઃ કોડા કોડી કહે છે. 70 માંથી પણ અંતકોડાકોડીમાં એ આવે છે, એટલે કે એનું મિથ્યા ત્યાં મંદ થાય છે. એવું પણ અનંતવાર થઈ ગયું, પણ છતાં જે સહજ પુરુષાર્થી એને સમ્યક્ત્વ ઉપજવું જોઈએ એ ન ઉપજ્યું તો એ સ્થિતિ પાછી વધતા વાર લાગતી, અંતકોડાકોડીમાં આવ્યો અને પાછો વધી જાય, તેવી મિથ્યાત્મા આવી જાય. આનું નામ કાળબ્ધિ કહેવાય છે. યદ્યપિ સમ્યક્ત્વ રૂપ જીવદ્રવ પરિણમે છે, જો કે સમ્યક્ત્વ રૂપ તો જીવદ્રવ પોતે પરિણમે છે ત્યારે પોતાના પુરુષાર્થ ગુણ સહિત પરિણમે છે. કે રહી પરિણમે છે કે જો કે સમ્યક્ત્વ રૂપ સમ્યક દર્શન પણ પરિણમે ત્યારે જીવદ્રવ પોતે પોતાના પુરુષાર્થ સમેત પરિણમે છે. કે પુરુષાર્થ થઈ જાય છે ને પરિણમે સર્વકાળે, તો એનું પરિણમ છે. તો સમ્યક દર્શનને પ્રાપ્ત કરે ત્યારે તેને યોગ્ય તેનો પુરુષાર્થ હોય છે. તથાપિ કાળ લબ્ધિ વિના કરોડ ઉપાય જો કરવામાં આવે તો પણ જીવ સમ્યક્ત રૂપ પરિણમનને યોગ્ય નથી, એવો નિયમ છે. એટલે કે એનો જે ઉપાય છે એમાં જે પુરુષાર્થ છે, કરોડ પ્રકારના ઉપાયનો પુરુષાર્થ છે, એને સમ્યત્વની દિશાવાળો અંતર્મુખનો પુરુષાર્થ હોતો નથી. બહારમાં બહિર્મુખ પુરુષાર્થની ધાંધલ ધમાલ ગમે એટલી કરે તો પણ એનાથી સમ્યક દર્શન થતું નથી. આમ છે, બીજો પુરુષાર્થ કરે છે, એ સાચી દિશાનો પુરુષાર્થ કરતો નથી. દિશા ફેર છે એની, એ કરોડ કરે, એ કરોડ પ્રકારે કરે એમ, તો પણ જે સમ્યક્ત્વ પરિણમને યોગ્ય નથી, એવો નિયમ છે. હવે આવું વાંચે ત્યારે માણસ આધાર રહી લે છે કે હવે જો હજી કાળ નજીકનો આવ્યો હોય તો આપણી ઈચ્છા હોય કે આપણે સાચો સમ્યક પુરુષાર્થ કરવો છે અંતર્મુખનો, પણ થતો નથી. ઘણી ઈચ્છા છે, ઘણી ભાવના છે, પણ થતો નથી. તો એમ માનવું રહ્યું કે આ કાળ નહીં પાક્યો હોય એમ જો એનો આધાર લઈ લે છે તો એ વિચારણા પણ એની ખોટા દ્રષ્ટિકોણ વાળી છે, સાચા દ્રષ્ટિકોણ વાળી નથી. આમ છે, જેને જરૂરત લાગે એને તો એમ જ લાગે છે કે ગમે તેમ કરીને આ મારે કરવું છે. જે રીતે ગમે તેમ કરીને એટલે જે રીતે થાય છે તે રીત મારે અપનાવી જ છે, એ રીતમાં મારે આ દૂર રહેવું નથી, એવો એનો અભિપ્રાય અને પ્રયાસ સતત ચાલુ રહે છે. એ છોડી દેતો નથી. પાણી ન મળે તો એમ નથી વિચાર કરતો, પ્રયત્ન કરી જુએ પાણી મેળવવા માટે, ને પછી એમ કરી નાખે કે હવે જયારે મળવાનું છે ત્યારે મળશે, છોડો આપણે વાત, હવે ભલે મૃત્યુ આવે એવું કોઈ કરતો નથી. એ તો છેલ્લા શ્વાસ સુધી એનો પ્રયત્ન ચાલુ રાખે. ઉપરથી કોઈ પડવામાં ટીંગાઈ ગયું હોય, નીચે 50-100 ફૂટ નીચે પડવાનું હોય, પછી ઘણો ઉપર ચડવા મહેનત કરે, ન ચડી શકે તો એમ થાય કે હવે ભલે પડી જવાય, મૂકો હાથ, હવે છોડી દો હાથ. જ્યાં સુધી એના શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી એ ટીંગાયેલો ઉપર જવાનો પ્રયત્નમાન રહેશે. આ દરિયામાં તોફાન હોય, વાણને મધદરિયે ઘસડી જતો પ્રવાહ હોય દરિયાનો, તો કઈ બાજુ હલેશું મારે, કે થાકી ગયો છું, હવે ઊંધા મારો, હવે હોળા મારતા મારતા થાકી ગયા છે. કદી કોઈ એવું કરે ઊંધો આધાર આમાંથી પકડવા જેવો નથી, નહીં આ વચન વ્યવહાર એવો છે. અમારી કાળ લબ્ધિ પાકી નથી એટલે સમ્યક દર્શન નથી થતું ને, આ પ્રશ્ન ઊંધાઈ માંથી છે. કે ના ના એમ નથી, પણ તમારો પુરુષાર્થ નથી એટલે સમ્યક દર્શન થતું નથી. કાળ લબ્ધિની ભાષા સાંભળીને ધારી લે ઊંધું, ધારી લે એટલે ઊંધો અભિપ્રાય પકડી લે અને બોલે એમ ન ચાલે એમ કે છે. ભગવાને દેખવું હશે ત્યારે થશે એમ ધારી લેવાથી ન ચાલે. ભગવાને દીઠું એની પ્રતીતિ છે તને, ભગવાનની જ્ઞાનની પ્રતીતિ છે તને. ભગવાને દીઠું એનું યથાર્થ જ્ઞાન કરે, યથાર્થ નિર્ણય કરે, એની દ્રષ્ટિ તો સ્વભાવ ઉપર હોય અને તેની કાળ વૃદ્ધિ પાકી જ હોય. પરના કાર્ય કરવામાં તો ઊંધો પુરુષાર્થ કરે છો અને તારા આત્મકાર્યમાં કાળલબ્ધિના બહાના કાઢીને પુરુષાર્થ કરતો નથી તો સંગીત દર્શન ક્યાંથી થાય? ચોખ્ખું છે, બહુ ખુલાસા તો બધા કર્યા છે. કોઈ વાત બાકી રાખી નથી ખુલાસા કરવામાં, એટલા ખુલાસા કર્યા છે. હે, જાણે કોઈ વાત બાકી નથી રાખી.
કામ કરી લેવાનું.
તથાપિ કાળલબ્ધિ વિના કરોડ ઉપાય કરવામાં આવે એટલે ઊંધા ઊંધા તો પણ જીવ સમ્યક્તાના પરિણામને યોગ્ય નથી, આવો નિયમ છે, એ જાણવાનો વિષય છે.
બરોબર.
આથી જાણવું કે સમ્યક વસ્તુ યત્ન સાધ્ય નથી, સહજ રૂપ છે. આ કહેવા માટે આટલી વાત કરી હતી.
બરોબર.
કે યત્ન સાધ્ય નથી એનો અર્થ એ કે બહિર્ભાવે બહિર્મુખ પ્રયત્ન ને એ સાધ્ય નથી, કૃત્રિમ પ્રયત્ન ને એ સાધ્ય નથી, પણ સહજ પ્રયત્ન ને સહજપણે એ સાધ્ય છે. એ સહજમાં પ્રયત્ન સહજપણાનો લઈ લેવો, એટલી વાત છે. અહીંયા એક પ્રશ્ન છે ને કે અંતરદ્રષ્ટિ કરવામાં પુરુષાર્થનું કામ છે, તો કેવો પુરુષાર્થ? કે સહજ પુરુષાર્થનું કામ છે. પુરુષાર્થ ને સહજતા બે કારે કે હા, એ જ પુરુષાર્થ નું સ્વરૂપ છે. કૃત્રિમતા એ પુરુષાર્થ નું સ્વાભાવિક સ્વરૂપ નથી, પણ કૃત્રિમતા એ પુરુષાર્થ નું વિભાવિક રૂપ છે. કરું 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 પરિણામમાં થાય એ વાત નથી, પણ પોતાનું સ્વરૂપ જોતા જેમ કહ્યું ને કે કેવળ જ્ઞાનમાં નોંધ છે, તો તે કેવળ જ્ઞાનને સ્વીકાર્યું. કેવળ જ્ઞાન જેવો આત્મ સ્વભાવને સ્વીકાર્યો, એવો આત્મ સ્વભાવ તારો છે એમ સ્વીકાર્યો. જો તારો એવો સ્વભાવ તે સ્વીકાર્યો તો તને એનું જોર આવ્યા વિના રહેશે નહીં કે હું આવો છું. એમ જે જોર આવશે સ્વરૂપના આધારે એને સહજ પુરુષાર્થ કહેવામાં આવે છે. એવા સ્વસન્મુખના સહજ પુરુષાર્થથી અંતરદૃષ્ટિ થાય છે. એમાં કળ પણ છે અને પરિણમનનું બળ પણ છે, એમ વાત છે.